સાધક જ્યારે એકાગ્ર બને છે અને પોતાના સાધનમાં ધ્યાન વડે અંતર્મુખ બની ઉર્મુની અવસ્થા પ્રાપ્ત કરે ત્યારે એ સાધક એ પોતાના આત્મોત્થાન તરફ એક ડગલું માંડે છે. તો એની સામે બ્રહ્મચિંતનની વૃત્તિ જે પરમ તત્વ પ્રભુ એને મળવા માટે 10 ડગલા સામે ચાલી નાખે. સાધક પોતે તૈયાર હોવો જોઈએ કે મારે શિષ્ય થવું છે. તો સદગુરુ સામે ચાલીને આવશે, પણ શિષ્યત્વ માટે સાધકની તૈયારી જ ન હોય તો ગુરુ એની સમીપમાં હશે તો પણ એને પ્રાપ્ત નહીં કરી શકે. એની પાસેથી એ વિદ્યા એ સાધન નહીં મળી શકે. પણ જો સાધક તરીકે શિષ્ય સ્વયં પોતાની તૈયારી બતાવે, રુચિ બતાવે, રુચિ વગરના ભોજન પણ નથી ભાવતા, ઈચ્છા નથી થતી, તો શિષ્યત્વ એ પણ પોતાની રુચિ હોય તો જ એ થાય, પ્રાપ્ત થાય. ગુરુ એનો સ્વીકાર કરે તો જ એને શિષ્યત્વ પ્રાપ્ત થાય. અને જ્યારે પોતે સમર્પિત ભાવનાથી કે આયા હું આપની શરણ, મારો સ્વીકાર કરો, તો બસ આટલી જ વાત કરે એની સાથે ગુરુ એની ઉપર પ્રસન્ન થઈને એને શરણ આપી જે કંઈ આપવાની વિદ્યા હોય એનો આરંભ કરશે. ઈશ્વર પણ ભક્તને એક ડગલું આવતો જોઈને સામે 10 ડગલા જાય. એક ડગ ભરતા 10 ડગ આવે સામળ્યો. આ જ અહીંયા આગાડી સદગુરુ મોએ આની લક્ષ્મણદાસજી મહારાજે વાત કરી, મને ગુરુ મહારાજ આવીને મળ્યા, હું એમને શરણે ગયો, બસ મારું આત્મતેજ એમણે પલટાવી નાખ્યું. મારા આત્મતેજની અંદર કેટલી મહાનતા છે, કેટલી વિશાળ શક્તિ છે એનો પરિચય મને કરાવ્યો. નરત ક્યા હૈ જબ સદગુરુમય આનંદ. સાધકની તીવ્ર ઈચ્છા ગુરુ સુધી ખેંચી જાય અને ગુરુની સમીપમાં લઈ ગયા પછીથી એનો આશ્રય મળતાની સાથે જ એનો જે માર્ગ છે એ માર્ગે એને યાત્રાનો આરંભ કરાવ્યો છે. ઉલટો માર્ગ રૂપ અરૂપે વિરલા કો બોલ, કોઈ એવો વિરલો જ એને સમજી શકે. આ ઉલટો માર્ગ સ્વાર્થનો નથી, સર્વસ્વનો. સ્વાર્થનો માર્ગ જે છે એ તો જગતના દરેક જીવની પાસે પડેલો જ છે. સુર નર મુનિ સબ કે યહી રીતિ સ્વાર્થ લાગી કરહી સબ પ્રીતિ. હતે સામાન્ય વ્યવહાર છે જીવનમાં કે પોતાનું જ સુજે, પોતાને માટે જ લોભ વૃત્તિ ને લાલચ વૃત્તિ જાય, એને પોતાનામાં બેઠેલો પોતાનો ઈશ્વર આત્મચેતના એનું પણ દર્શન ન થાય. કારણ એનો અભ્યાસ જન્મો જન્મનો છે, માત્ર આ જીવનનો જ નહીં. અને એમાં પોતાનો સ્વાર્થ અને પોતાના શરીર સુખનો જ વિચાર, બીજો કોઈ વિચાર નહીં. મને મારા શરીરનું સુખ પૂરેપૂરું મળવું જોઈએ, ખાવું પીવું પહેરવું કપડાં ઓઢવા ફરવું સૂવું નાવું એવું બધું મને મળવું જોઈએ, બીજાને નહીં. અને મારું છે તે મારું, બીજાને આપવું જ નહીં. આ પ્રકારની જે સ્વાર્થની સ્વવૃત્તિ છે એ ત્યાગ સિવાય જઈ શકતી નથી. ગમે એટલો મહારાજ મોટો રાજા મહારાજ સમ્રાટ હોય, પણ ત્યાગ કરીને ઋષિના ગુરુના શરણે ગયો એટલે એનો એનું જે રાજ સત્તા બધું જ વૈભવ એક બાજુ નીકળી ગયું. પછી એક પોતે માત્ર એટલો ને સામાન્ય એના વૈભવનો ઉપયોગ પછી નથી કરી શકતો. સ્વાર્થ એને તદ્દન છોડી દીધો. નરક ક્યાં છે? સ્વાર્થ છોડીને પરમાર્થ તરફ વળે ક્યાં? રામમય સબ જગજાન, બધું જ પરમાત્મામય છે, બધામાં જ મારો ભગવાન બેઠેલો છે. આ દ્રષ્ટિ એનું નામ છે નરક ક્યાં હે ઉલટી. અને જ્યાં સુધી સાર્વત્રિક સમદ્રષ્ટિ નથી આવતી ત્યાં સુધી પણ એ ઈશ્વરની સમીપમાં પહોંચી શકતો નથી. આત્મતેજની પ્રાપ્તિ કરવી હોય તો પણ એને પોતાના શરીર માટેના જે સ્વના સ્વાર્થ છે એનો તો ત્યાગ કરવો છે. સ્વાર્થ ત્યાગ સિવાય ક્યારેય પણ સમર્પણની દ્રષ્ટિ આવતી નથી. અને એ સમર્પણની દ્રષ્ટિમાં જ માણસને પોતાનું સ્વરૂપ દેખાશે. કંઈ પણ આપી દીધા પછીથી ત્યાગની મહત્તા સમજાશે. આપણી પાસે હશે ત્યાં સુધી ખબર નહીં પડે, પણ આપણે કોઈને આપીશું ત્યારે એમાં કેટલો આનંદ છે, એની અંદર કેટલી મહત્તા છે, એમાં કેટલો બધો એક આપણને ભાવ સુખ મળે છે એનું દર્શન ખિસ્સામાં મૂકી રાખ્યું છે. ઘરમાં હશે તેને સાચવી રાખી શકશે, વળતું નથી ને, જતું રહ્યું નથી ને, તાળું તો વાસ્યું છે ને, ચાવી બરાબર મૂકી છે ને, અનેક ઉપાય છે. પણ જે કંઈ છે કોકને આપ્યું જરૂરિયાતવાળાને એને સંતોષ થશે, આત્મસંતોષ થશે. ના, એક જરૂરિયાતવાળાને મેં કંઈક આપ્યું, મેં ભગવાનનું કામ કર્યું, મેં એક સેવાનું કામ કર્યું, મેં એક ગરીબ માણસને કંઈક આપ્યું, એના પરિણામ સ્વરૂપ એને આત્મસંતોષ આનંદ મળશે. એટલે પોતાનો સ્વાર્થ છોડ્યો, એ ચીજ વસ્તુમાંથી પોતાનો અભ્યાસ આસક્તિ છોડી દઈ અને બીજાને પ્રેમથી આપી દીધું થાય અને એમ અહોભાવ મળે મને કે મેં કંઈક આપ્યું. એ જ એને ત્યક્તિને ભંજી થા ત્યાગીને ભોગવી જાણું આપણા ઋષિએ કહ્યું. ત્યાગીને ભોગવવાનું એટલે આપી દીધું, એના પછી શું ભોગવવાનું? એમાંથી પ્રાપ્ત થયેલું પરિણામ ભોગવવાનું. ત્યાગા શાંતિ નિરંતરમ, ભગવાન ગીતામાં કે ત્યાગો હિ પુરુષાભ્યાઘ્ર, શ્રેષ્ઠ પુરુષ તે છે કે જે ત્યાગ કરી જાય, અને ત્યાગમાં જ અનંત શાંતિ છે. અને એટલા માટે ઉપનિષદમાં કહ્યું ત્યાગીને ભોગવી જાણો, ખબર પડશે. એ પ્રયોગ કરીએ, પ્રેક્ટિકલ કરીએ. કે ત્યાગની અંદર કેટલો આનંદ છે, કેટલો સુખ. તો ઋષિએ પણ કેટલું ચિંતન કર્યું હશે, કેટલો અનુભવ કર્યો હશે, ત્યાર પછી લખ્યું છે હે ન ચક્તિન હિન્દી જેટલો ત્યાગ કરશો. ઉદ્યમ કરી કરી શ્રી મિલે કીર્તિ ત્યાગે હોય, તો એ જે કીર્તિ જે છે, પૈસો તો આ જીવનમાં ટકશે, ગયા એટલે પૂરો થઈ ગયો, પણ માણસની ગેરહાજરીમાં એની અનુપસ્થિતિમાં પણ એની કીર્તિ અમર રહેશે. અને એટલા માટે કહ્યું ત્યાગો હિ પુરુષાર્થ. એ ત્યાગ એ જ બધું આમાં આવશે. એટલે ત્યાગ એ જ આ સંસ્કૃતિનો મોટામાં મોટો સંસ્કાર છે. ત્યાગને જેટલો આદર આ સંસ્કૃતિના સંસ્કારે આપ્યો છે. કોઈ સમ્રાટના ચરણમાં માથું મૂકવાની આજ્ઞા ક્યાંય નથી, પણ એક જટાધારી, એક જંગલની ઝૂંપડીમાં બેઠેલો તપસ્વી, એની પાસે જઈને મોટો સમ્રાટ પણ એના ચરણમાં માથું મૂકે. વૈભવને આદર નથી, ત્યાગનો આદર. કોઈ રાજા પૂજાયો નથી, ઋષિઓનું પૂજન છે આ સંસ્કૃતિ. અને ત્યાગ એ જ ઋષિ પૂજન છે. અહીંયા આગળ પણ નરત ક્યા હે ઉલ્ટીનો અર્થ છે કે પોતાના સ્વાર્થને છોડી દઈને, પોતાના એકવાર પોતાના સ્વસ્વરૂપમાં આવીને અને સ્વસ્વરૂપથી પછી સર્વસ્વ સુધી પહોંચવાનું, એનું નામ છે નરત ક્યા હે. શરીરના જે સ્વાર્થ ભોગોની સ્વાર્થ વૃત્તિ છે, એમાંથી પાછા વળી પોતાના સ્વરૂપમાં આવો. નુરત સુરત ક્યા હે સુરત ભયા હે ચુલતી. અને એ આપણી વૃત્તિઓ આત્મપરક અંતર્મુખ બની જાય ત્યાર પછી એ આત્માને સ્વયંને ઉઠાવીને સમસ્તની અંદર વ્યાપ્ત, હું માત્ર અહીંયા જ નથી, સર્વત્ર છું. અને એટલે જ ભગવાન સ્વયં સંકલ્પ કરે છે, એકોહમ બહુશ્યામ અકલ્પયત, એકમાંથી અનેક થાવ. સમસ્ત સૃષ્ટિનું કર્મ ક્રમ છે, એમાંથી બધું આમ બધા જ કરતું. વૃત્તિઓ આપણી જેટલી તુલતી થાય અને ત્યાર પછી આપણો જે આપણી આત્મશક્તિ આત્મપ્રકાશ છે એ ઉલટો બને, દ્રષ્ટિ મળે કે સર્વત્ર સમભાવ, કોઈના પ્રત્યે વેર નહીં, દ્વેષ નહીં, કોઈના માટે ઈર્ષા નહીં, માત્ર એક જ દ્રષ્ટિ. નુરત્યા હે ઉલટી, મારું તેજ જે આત્મતેજ છે એ સર્વત્ર સર્વમાં છે, કોઈ પણ મારા આત્મતેજ પરમાત્મા સિવાય ખાલી નથી, અધૂરો નથી. જે ઉલટ સુલટ છે જગતની અંદર, એ જ ઉલટ સુલટ આપણને બ્રહ્મમાં નાખે. જીવનમાં પણ એ જ ઉલટ સુલટ ભગવત પ્રાપ્તિની અંદર પણ આપણને ઉલઝાવે. આપણું સામાન્ય જીવન જેને સુલટાવીએ છીએ, સુલટાવવાનું છે એને ઉલટાવીને ફરીએ છીએ, અને જેને ઉલટું કરવાનું છે એને સ્વાર્થની સુલટની અંદર પડ્યા દઈએ. દ્રષ્ટિ નથી, સમજણ નથી, સ્વાર્થ નથી. અને સ્વાર્થ સ્વાર્થી માણસ માત્ર આંધળો જ હોય છે, એને પોતાના સિવાય બીજું કશું જ ના લે છે. જ્યારે એક સંતની ઉદાર દ્રષ્ટિ હશે, સંત સ્વાર્થ માટે નહીં જીવતો હોય, એનું ત્યાગમય જીવન એટલું છે, એ આત્મચિંતન કરીને પોતાની શક્તિનો પોતાના આયુષ્યનો એ સર્વને માટે ઉપયોગ કરતો હશે, કોઈ પણ આવ્યો એને શાંતિ મળે, એને સુખ પ્રાપ્ત થાય, એ ભગવત પરાયણ બને, એ જ પ્રકારનું ચિંતન અને એ જ એની વાત હશે, એનો વિચાર હશે. એને કોઈ સ્વાર્થ નથી, જે કંઈ હતું એને ત્યાગીને બેઠો. અને સ્વાર્થ કરશે તો આપવાનો કોને, એનો તો કોઈ પાછળ છે ને. એટલે એનો જે શિષ્ય છે, અને શિષ્યને જે કંઈ આપવા માટે એની પોતાની તૈયારી છે, એ જ એની પાસે. અને એટલું છે, શિષ્યથી એ કશું જ છૂપું નહીં રાખે, અજાણી નહીં. ગ્રહસ્થ પોતાના સંતાનથી કશું અલગ નહીં રાખે, બધું જ આપી દેશે તે વખતે. પણ ગુરુ છે તો ત્યાગી સંત છે, પોતાના શિષ્ય માટે બધું જ ખુલ્લું મૂકીને આપી દેશે. તમારે બીજા કોઈને આપવાનું, કોઈના માટે સંઘરવાનું નથી. અને એટલા માટે જે ઉદારતા છે એનું નામ છે નરત ક્યા હે. મને ભૂખ લાગે છે, તમને ભૂખ લાગતી જશે, વહેંચીને ખાઓ, બધાને ખવડાવો. મારામાં જે જ્ઞાનની જરૂર છે એ મને મળ્યું છે, એ જ્ઞાન બધાને વહેતો છે, એને પણ પોતાનું આત્મદર્શન, એ પણ પોતાના આત્મતત્વ સુધી પહોંચી શકે, પરમાત્માનો સાક્ષાત્કાર કરી શકે. આમ નુરત ક્રિયા હે ઉલટી, એને કરવી પડે, એની પ્રક્રિયા છે. આપણા સ્વતેજને સ્વતેજંશ સંભવ, એ પોતાના તેજમાંથી જ ઉત્પન્ન થયેલું છે. મમ તેજંશ, ભગવાન કહે છે કે મારા તેજનો એ અંશ છે, એમાંથી ઉત્પન્ન થયેલું. એટલે આપણે પણ જો આપણી વૃત્તિઓને જે સ્વાર્થમાંથી છોડી, સ્વમાંથી, સ્વની જાળમાંથી બહાર નીકળી, સર્વસ્વ સર્વેશ્વર એવા પ્રભુ પરમાત્મા મય દ્રષ્ટિ હશે ને, તો આપણામાં કરુણા હશે, રુજુતા હશે, પ્રેમ હશે, દયા હશે, સેવાનો ભાવ હશે. હું મારા માટે જ કરું એમ નહીં, જે કોઈ આવ્યો એના માટે પરબ માંડીને બેઠો છું, પોતે તો બેસી રહેવાનું છે, પણ જે કોઈ કરશો આ માર્ગેથી વતે માર્ગ તરીકે જાય એને મારે પાણી પાવું. આખો દિવસ ત્યાં બેસીને તપશ્ચર્યા કરે, અને કોઈ પણ પીનારો આવ્યો પાણી એટલે એને આનંદ થશે, ઓહો આવો ભાઈ પાણી સાપમાંથી આવે છે, બેસો છો. માત્ર એને સેવા પરાયણતા, બીજાના આનંદમાં, બીજાના સુખમાં પોતાનું સુખ. પેલાને પાણી પીધાનો આનંદ છે, ઠંડુ પાણી, અને આને પરબે બેસીને માત્ર પાયાનો જ આનંદ છે, એને પીવડાવવાનો જ આનંદ છે, બીજો કશું. આખો દિવસ બેસી બસ એક જ લક્ષ, કોઈ પણ કરશે અને મારે પાણી. સ્વાર્થનો ત્યાગ કરીને સર્વમાં પણ મારા જેવી જ દુઃખની પીડા થાય છે, તરસની કે ભૂખની, એ દ્રષ્ટિ એની અંદર આવે એટલે સ્વાર્થ તો છોડી અને સમર્પણમાં સર્વસ્વમાં એ જાય છે, એનું નામ છે નરક ક્રિયા હે. એમાં માણસ પોતાની દ્રષ્ટિ છોડીને જ્યારે પારકાની દ્રષ્ટિએ જોયું ત્યારે અડધું જગત શાંત થઈ જાય. આ જે દ્રષ્ટિ છે કે મને જે થાય છે, મને જે અનુભવાય છે, કે સામા માણસને પણ અનુભવાતું, બસ એ જ દ્રષ્ટિ એનામાં આવી ગઈ, બધી જ એના એની વિચારસરણી ઉલટી થઈ. માત્ર પોતા પૂરતું જ નહીં પણ દરેક, આમ આપણું આત્મતેજ સર્વમાં છે અને સર્વસ્વને માટે છે, અને એ જ સમસ્ત વ્યાપક છે. આટલી જ વસ્તુ આવે ત્યારે સદગુરુ જેવી ઉદાર પરમાત્મા સ્વયં, સાધક શિષ્ય એક ડગલું જ પ્રયત્ન કરે, વિચાર જ માત્ર કરે, અને સદગુરુ સ્વરૂપ પરમાત્મા એની સામે 10 ડગલા ચાલીને સામે. થોડો પુરુષાર્થ કરો, તમે જમવાનું કામ કરો લઈને મોઢામાં, પછી અંદર પચાવવાનું કામ હું કરી દઉં, પચામી અન્નમ ચતુર્વિધમ, બધું પચાવીશ હું. પચાવવું આપણને લાગે પણ પેલું છે, એટલે જ્યારે અજીર્ણ થાય તો પચે નહીં, ગેસ થઈ જાય ને, તે બસ કરજો કરો, કરજો જવા તો અંદર ભગવાન બેઠેલો છે એ પચાવે, એની શક્તિ કામ કરે. બસ એટલું જ માણસ જો સમજે કે હું નથી કરતો, એ પરમાત્માની જે શક્તિ છે એનું પરિણામ છે. એના સારરૂપ આપણી સદગુરુ પ્રત્યેની ભાવના, સદભાવના, સમર્પણની વૃત્તિ, અને એમાં પણ નિષ્ઠા, અનન્ય નિષ્ઠા, અને એ નિષ્ઠામાં કોઈ શંકા નહીં. બાકી શરીર ભાવો છે ત્યાં સુધી માણસ તરીકે જન્મેલો દરેક વ્યક્તિ એના જીવનમાં કોઈને કોઈ ઉણપ તો રહેવાની. સારામાં સારી કિંમતી વસ્તુ બજારમાંથી લઈ આવો પણ એની અંદરથી કંઈક તો બહાર ફેંકી દેવું પડે છે ને, થોડુંક તો ક્યાં તો એની એની ઉપરનું પેકિંગ ફેંકી દેવું પડે, ક્યાં તો થરિયા ફેંકી દેવા કે થોડા ફેંકી દેવા. એમ સારામાં સારી વસ્તુ હોવા છતાંય એમાંથી અમુક ચીજ વસ્તુ ફેંકી દેવી પડે છે, કેમ કે કામ મળે. એમ સદગુરુ પાસે જઈને પણ એ પણ એક માણસ તરીકે જોઈએ, એમાં જે કંઈ નકામું હોય કામ મગનું એક બાજુ કાઢી અને આપણી જરૂરનું એટલું લઈને જુદા છે. આ દ્રષ્ટિ તો એ શિષ્યને એના એ ભાવમાંથી એની પોતાની આત્મશક્તિનું દર્શન એને અવશ્ય ગુરુ કરાવી શકે. માત્ર છિદ્રાન્વેષી છે, સમીપમાં બેસીને છિદ્ર જોયા કરશે તો એને કશું જ નહીં મળે, જે છે એ ગુમાવી દેવું પડશે અને એમાં નુકસાન એને પોતાને છે, બીજા કોઈને નુકસાન નથી. જેટલું એ પોતે સાચી વસ્તુ લેવાને બદલે માત્ર ઘઉંમાંથી કાંકરા જ ભેગા કર્યા કરશે, કાંકરા જ ભેગા કરશે તો ઘઉં એટલા બધા હશે ને તો એના ભાગે તો કાંકરા જ હશે. જોવું છે તો સાર ભોગી બને, સાર સાર તો ગઈ રહે ખોફા દેહ ઉડાય જૈસા સુપસુ, સુપડા જેવો સ્વભાવ રાખો. જે કાંઈ જ્યાં જોઈએ ત્યાં સારી વસ્તુ એની પાસેથી સ્વીકારી લેવી અને જે નકામું છે તે આપણામાંથી બહાર કાઢી. આ છે સદગુરુ મોય આન મિલે જબ નિરત ક્યા હૈ. એમાં માત્ર આપણું પોતાનું કલ્યાણ એ જ એમાંથી મેળવી લેવાનું અને એ મેળવ્યા પછીથી આપણી દ્રષ્ટિ પણ એના મય બની જાય, જેથી કોઈક વાર તો શિષ્ય ગુરુ કરતા શિષ્ય સવાયો બને. અને આપણા ઉપનિષદના ઋષિઓ પણ કહે છે ઈચ્છે પુત્રા શિષ્યાત પરાનો, પિતાએ પુત્રથી આરવાની એક હિંમત દાખવી જોઈએ અને ગુરુએ શિષ્યથી હાર, એ પણ એનું ગૌરવ છે. પિતા કરતા પુત્ર સવાયો થાય પિતાને ગૌરવ થાય, ઓહ ક્યાં સુધી પહોંચી ગયો, એને સુખને આનંદ થાય કે મારો પુત્ર મારો દીકરો. એમ ગુરુ પણ પોતાના શિષ્યને માટે સવાયા પણ વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસ પરમહંસ જેવી અવસ્થા નથી પ્રાપ્ત કરી, ભાઈ કીર્તિ વિવેકાનંદજી નહીં થઈ પણ તપ પરમહંસજી નહીં. આમ પોતાનું સમર્પણ સર્વસ્વ જ્યારે વિવેકાનંદ પણ ભણેલા ગણેલા આવીને એક ભણેલાનું થોડું ગૌરવ અહંકાર હતો. રામકૃષ્ણ પણ કહેતા તારું તું તો ભણેલો છું ને, હું તારી ઘરે શું કરી શકું, ઘણી વાર ટોક્યા પછી એક દિવસ માથું પછાડી મેળ તો આ મને આ ભણેલું મારે ભૂલી જવું છે, મારા જીવનની અંદર મારો બોજરૂપ થઈ પડ્યું છે. જ્યારે અહંકાર તૂટ્યો ત્યારે એવી દીક્ષા આપી છે કે જેના વડે વિવેકાનંદને પોતાના સ્વરૂપનું ભાન. આમ પોતાનામાં સદગુરુ પ્રત્યે એટલો આદર ભાવ જેને કહેવાય, ભાવ જેને આપણે ચીજ વસ્તુઓમાં મૂકીએ છીએ, વ્યક્તિમાં મૂકીએ છીએ, મિત્રમાં સ્વજનમાં પિતા પુત્રમાં દાંપત્યમાં, બસ એવો જ ભાવ ગુરુ શિષ્યમાં. જેટલો સદભાવ હશે એટલો આપણને આનંદ થશે અને જેટલો કુભાવ હશે એના પ્રત્યે એટલો અંદર ઈર્ષા અને દ્વેષ, મનના વિચારોની અંદર કુવૃત્તિ ઉત્પન્ન થશે, એનાથી શિષ્યત્વ સંપન્ન નહીં થઈ શકે, અધૂરું રહેશે. અને ત્યાં આગળ લક્ષ્મણદાસજી મહારાજ કહે છે કે આપણને જે જરૂરનું છે એનો જ સ્વીકાર કરી લઈને બાકીનું મૂકી દેવાનું. સદગુરુ મોય આનંદ લે જબ નરત કિયા હૈ ઉલટી, પોતાના જીવનને પોતાના જીવનના વ્યવહારને જ્યારે પલટાવી નાખવું હોય, જે કંઈ આપણા પોતાની અંદર ઉણપ હોય આપણી જે કોઈ ક્ષતિ હોય એ ક્ષતિને ફેરવી નાખવા માટે, પોતાના જીવનને માં પરિવર્તન લાવવા માટે આવશ્યક છે. કોઈ એક અનુભવી ની આવશ્યકતા જરૂર છે એનું શબ્દ, કે જે મને સાચો રસ્તો બતાવે, જેને એ રસ્તો જોયો છે, રસ્તે મને આ એક ભાવના સદભાવના એ જ એને ઉપર ઉઠાવી શકશે. પતંગની માફ ગગન ચડા જગદંબો, ઠોકર વાગે ને ત્યારે જ માણસ પછી વ્યવસ્થિત ચાલતો રહે. પછી કોઈ પણ પ્રકારની ભૂલ, એક વાર થયેલી ભૂલ જીવનમાં, એ ભૂલને જો ગુરુ તરીકે સ્થાપી દે, આ ભૂલ એને મને દીક્ષા આપી દીધી, જે ભૂલ કરી મેં એને મને એક પાઠ ભણાવી દીધો, હવે એ ભૂલ ફરી નહીં. ભૂલ પણ ગુરુ બની શકે, એમાંથી પણ બોધ લઈ લેવાનો અને એ તરફ ફરી ક્યારેય નહીં. તો આપણા જીવનનું એક પાસું એવું છે કે જ્યાં આપણે સ્વયં આપણા પોતાની ભૂલ, માણસ તરીકે ભૂલ તો થવાની છે, દરેક માણસ તરીકે સર્જન એટલા માટે જ થયું છે, અધૂરા માટે. પૂર્ણ થવા માટે જ પરમાત્માએ માણસનો જન્મ આપ્યો, પણ ત્યાંય જો અધૂરો રહેશે તો ગુરુના ઘેરથી પણ કોરે ને કોરો જાય. કેવું પડે કે અહીં તો પલળી જજો, બીજે ના પલળો, કઈ વાંધો નહીં, અહીંથી કોરા ના જાય. એમ પોતાની વૃત્તિઓને શાંત કરવી હશે ને તો એને ભાવથી ભીંજવવી પડશે, અને ભાવથી જ્યારે ભીંજાશે તો જ આપણું અંતઃકરણ, આપણું ઉર એક સાચું સુખ પ્રાપ્ત કરી શકશે, આપણને સાચું જીવન મળશે. એમાંથી જે અત્યારે માત્ર સ્વાર્થની આસક્તિનું અને અશાંતિનું જીવન જે જીવી રહ્યા છે, જુઓ કોઈ પૂછો દરેકને, કોઈને શાંતિ છે? કોઈને કોઈ ઉપાધિ માનસિક, કોઈને કોઈ અશાંતિ, એમાં ભરેલી જ પડીએ છીએ. તેને અંદર કીડો સરવળ્યા જ કરતો હોય છે, તેને સહેજવાર એક ક્ષણવાર પણ સુખેથી નહીં બેસે. તો ત્યાંથી એકમાત્ર ધર્મનું શરણ, એ જ એને નિશ્ચય અને શાંતિથી બેસે, નિરાંતે બેસે. અને એ નિરાંત પણ આપણને આપણા મનમાંથી જ, ગુરુ મહારાજે આપેલો જે વિચાર છે, જે ગુરુગમ છે, એમાંથી જ મળશે. ગુરુગમનું સ્વરૂપ જ શાંત. શાંતમ રિસંતરામમ પ્રણતજનમનો અભિષ્ટદમ નિત્યમ. જે પોતે શાંત સ્વરૂપ છે એ બીજાને શાંતિ આપે. ચૂલામાંથી લેવા જશો તો અગ્નિ જ મળશે, એમાંથી ઠંડક. એક પ્રાકૃતિક એક સ્વભાવ છે, જો કે તેલ કે ઘી હોય એને ગમે એટલું અંદર ઠંડુ કરી દો, જામી જાય ફ્રીજની અંદર. અને એક બાજુ પાણીને સખત ઉકાળો, ખૂબ ઉકાળીને, બે વિરુદ્ધ દશામાં જવાનું. એ ઠંડા ઘીને અગ્નિમાં નાખો છો, અગ્નિને ઓલવી શકશે ખરું? અને ગરમ ગરમ ઉકળતા પાણીને એને પણ આગની અંદર નાખો જોઈએ, એ અગ્નિને ભડકાવી શકશે ખરો? એની પ્રકૃતિ છે, એનો સ્વભાવ છે. ઘીને ગમે એટલું ઠંડુ, તેલને ગમે એટલું થીજવી દીધું હશે સારીને, પણ એ અગ્નિને ભડકાવશે. પાણીને ગમે એટલું ઉકાળેલું, ધગધગતું કર્યું હશે, અને અગ્નિમાં તો અગ્નિને એ શાંત જ કરી, સારો કરી. તો આપણી પ્રકૃતિ એ પણ જો એને શાંત કરવી હશે તો એની જે પ્રક્રિયા છે એ તરફ જ લઈ જવી પડશે. એથી વિરુદ્ધમાં જશે એ કામ નહીં કરી શકે, વિરુદ્ધમાં જશે તો પણ એને એ પ્રમાણે જ કરવું પડશે. અનિચ્છન નથી વાસન, અને ભગવાને કહ્યું તારે કરવું એમ કર, કારણ કે છે ના હવે કરીશીએ વચન તો પ્રકૃતિની આંતિ, તારે પ્રકૃતિ તને ત્યાં લઈ જશે તો શું કરીશ? તારી ઈચ્છા નહીં હોય પણ તારી પ્રકૃતિ એ પ્રમાણે કામ કરાવશે. બીજા અધ્યાયની અંદર ભગવાને કહ્યું, કર તું નિશ્ચય જન્મો હાથ કરીશ્ય અવશો પિતર. છે, ઠરી જવું છે, ઠંડા જેવું છે, પણ એ અગ્નિને ભડકાવવાનું. હા, એનું પ્રતિક નથી.